నమోరినందాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమోగణి మంగళం కుందకుందాయో జైన ధర్మోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం ఏకారం కర్మ భూతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణలబ్ధే.
મોક્ષશાસ્ત્ર અથવા તત્વાર્થ સૂત્ર ગ્રંથની આપણે ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે જે ચોથો અધ્યાય એમાં દેવોના સ્વરૂપની વાત આપણી ચાલી રહી છે. દેવોના સ્વરૂપમાં આપણે ત્રણ પ્રકારના જે ભવંત્રિક દેવો કહેવાય છે એનું સ્વરૂપ આપણે વિસ્તારથી પહેલા જોઈ લીધું છે અને હવે આપણે વૈમાનિક દેવોની ચર્ચા ચાલુ છે. વૈમાનિક દેવોમાં પણ આપણે કયા પ્રકારના એના વિમાનોની રચના, પટલો, સોળ સ્વર્ગના નામ, સોળ સ્વર્ગની ઉપર કયા નવ અનુદેશ, નવ ગ્રેવેક, નવ અનુદેશ, પાંચ અનુત્તર આદિ વિમાનો હોય છે એની સાધારણ ચર્ચા આપણી બધી થઈ ગઈ છે. લાસ્ટ ક્લાસમાં આપણે એ દેવોના ઉત્પત્તિ સ્થાન, કયા દેવ, ક્યાંથી એ દેવગતિમાં ઉત્પન્ન થાય છે અને એ દેવગતિમાંથી ક્યાં ઉત્પન્ન થાય છે, જેને ગમન આગમન કહેવાય છે, એની આપણે ગયા ક્લાસમાં વિસ્તારથી ચર્ચા કરી. થોડી કન્ફ્યુઝિંગ બી હતી પણ થોડી સૂક્ષ્મ પણ હતી. સાધારણ રીતે જોવા જઈએ તો આપણે જોયું હતું કે જે દેવો નેક્સ્ટ ભવમાં કાં તો એકેન્દ્રિય થાય કાં તો સંગની પંચેન્દ્રિય થાય, વચ્ચેના વિકલત રહે ન થાય. અને એકેન્દ્રિયમાં પણ કોણ ન થાય? અગ્નિકાય અને વાયુકાયના જીવો ન થાય. બીજા ત્રણ પ્રકારના જીવો, પૃથ્વી, જલ અને વનસ્પતિ, એ પ્રકારના જીવો એ થાય છે. અને જેમ જેમ ઉપર ઉપરના સ્વર્ગના દેવો હોય છે તો એમના પરિણામ ત્યાં શુભ પરિણામ જ હોય છે. તો એમને જે ભવ, આયુષ્ય ભવ જે બંધાય તો એને એ પ્રકારના જ ભવ બંધાય છે કે પછી એવા નીચે નીચેના હિમ ભવોમાં જતા નથી. એટલે જે એકેન્દ્રિયમાં જનારા જીવો છે તો એ ભવંત્રિક વાળા અને જે સૌધર્મ ઈશાન વાળા જે છે એ લોકો જ એકેન્દ્રિયમાં જાય છે. આગળના જીવો એકેન્દ્રિયમાં જતા નથી અને ઉપરના જીવો પંચેન્દ્રિયમાં જાય છે. તો ઉપરના અમુક જીવો પંચેન્દ્રિય તિર્યંશમાં બી જઈ શકે છે, એની ઉપરના જીવો ફક્ત હવે પંચેન્દ્રિય મનુષ્યમાં જ જાય છે. આ બધી વિસ્તારથી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. એનું આખું ટેબલ પણ અહીંયા જે રામજી બાપુજીની ટીકા છે એના સૂત્ર નંબર 20-21 ટીકામાં આખું સરસ મજાનું ટેબલ એમણે જ બનાવીને મૂક્યું છે, એ ત્યાંથી જ વાંચવા લાયક છે. જો આજે આપણે એક બે સાધારણ ચર્ચા કરીને આજે લોકાંતિક દેવોના સ્વરૂપ પર વિશેષ ચર્ચા આપણે કરવી છે. આપણે સૂત્ર 22 આજે શરૂ કરીએ છીએ. 22 નંબરનું સૂત્ર સ્ક્રીન ઉપર જરા મૂકજો. ટોપિક છે કે વૈમાનિક દેવોને કઈ કયા પ્રકારની લેશિયા હોય છે. વૈમાનિક દેવોને કયા પ્રકારની લેશિયા છે? તો એમને જે ત્રણ શુભ લેશિયાઓ હોય છે એનું અહીંયા વર્ણન છે. એક મિનિટ આપજો મને જરા. જો વૈમાનિક જીવોને ત્રણ પ્રકારની શુભ લેશિયા હોય છે. પહેલા એક વસ્તુ આપણે સમજીએ, લેશિયા બે પ્રકારની છે. કઈ બે પ્રકારની? શુભ અને અશુભ તો છે, એની પણ ઉપર એક છે દ્રવ્ય લેશિયા, એક છે ભાવ લેશિયા. દ્રવ્ય લેશિયા એટલે જીવોના શરીરનો કલંક. ખ્યાલ આવ્યો? જે જીવ જે વર્તમાન ભાવમાં છે એ વર્તમાન ભાવમાં એને શરીર કયા રંગનું મળ્યું છે એના કલર એને દ્રવ્ય લેશિયા કહેવામાં આવે છે. અને બીજું છે ભાવ લેશિયા. ભાવ લેશિયા એટલે જે પરિભાષા આપણે લેશિયાની જોઈએ છે તે કે જીવોના કશાયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિ, એને ભાવલેશિયા કહેવામાં આવે છે. ભાવલેશિયાના બે પ્રકાર, શુભ અને અશુભ. ફરીથી, ભાવલેશિયા એટલે કશાયોથી અનુરંજિત જીવ યોગોની પ્રવૃત્તિ, એને ભાવલેશિયા કહેવામાં આવે છે. કઈ કરેક્શન હોય તો કેજો. હા હા, એટલે એ પ્રશ્નોત્તર માળામાં છે, એમાંથી તમે વ્યવસ્થિત પરિભાષા લઈ લેજો યોગની. પણ ઇન જનરલ યોગ કોને કહેવાય છે કે જીવના જે કશાય ભાવથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિ, એને લેશિયા કહેવામાં આવે છે. એ લેશિયા ભાવ લેશિયાની પરિભાષા છે. એના બે પ્રકાર આપણે અહીંયા બહાર ઓલું ચિત્ર પણ છે ને, છ પ્રકારની લેશિયાનું. એ જો એ એ છ જે ચિત્ર બનાવ્યું છે એમાં તમે જોશો તો એ એ વ્યક્તિના શરીરનો રંગ પણ એવો જ બનાવ્યો છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ફરીથી જરા ક્લાસ પછી જરા જોવા જજો. બતાવવું છે જીવોના પરિણામ, બતાવવું છે જીવોના પરિણામ એટલે બતાવવું છે ભાવલેશિયા. પણ હવે ચિત્રમાં ભાવલેશિયા કેવી રીતના બતાવે? જીવોના પરિણામને ચિત્રમાં કેવી રીતના બતાવે? એટલે એના શરીરના રંગને પણ એ કલરથી બતાવ્યો છે. એટલે દ્રવ્યલેશિયા પણ એ જ બતાવી છે. ખ્યાલ આવે ને? એટલે એમાં અઝમ્પશન કર્યું છે કે દ્રવ્યલેશિયા ઇઝ ઇક્વલ ટુ ભાવલેશિયા. એટલે જે જીવની જેવી ભાવલેશિયા છે એનો શરીરનો રંગ પણ એવો છે. એવું હોય બી ને નો બી હોય. એટલે હવે જો ક્યાં હોય ને ક્યાં ન હોય એની આપણે ચર્ચા કરશું. હમણાં આપણે જોશું થોડીક વારમાં જેવી રીતના નારકી જીવો છે, તો નારકી જીવોને નીચે જે શરીર જે છે એમના લગભગ બધા શુક્લ લેશિયા વાળા છે. એટલે કે દ્રવ્ય લેશિયા કેવી છે? શુક્લ લેશિયા, અરે કૃષ્ણ લેશિયા વાળા. પણ એને પરિણામો કેવા હોય છે? તો એને ત્રણ પ્રકારની અશુભ લેશિયા વાળા પરિણામ છે. નારકી જીવોને ત્રણ પ્રકારની અશુભ લેશિયા હોય છે. ખ્યાલ આવે? એટલે એવું પણ હોઈ શકે કે ઉપરના પહેલી બીજી નરકના નારકીઓ છે તો એને શરીર તો કૃષ્ણ રંગનું છે પણ છે કાપોત લેશિયા વાળો. અહીંયા દેવોમાં પણ આપણે હમણાં જોશું કે દેવોમાં જેમ જેમ ઉપર જતા જાય ઉપરના સ્વર્ગોમાં તો દ્રવ્ય લેશિયા શરીરના રંગ એ પીતથી શુક્લ તરફ જાય છે અને એમની ભાવ લેશિયા પણ એવી જ હોય છે. જેવો જેવો શરીરનો રંગ એવી એવી એમની લેશિયા. ખ્યાલ આવે છે? પેલા બે વસ્તુ સમજાય, દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા. ભાવ લેશિયામાં બે પ્રકાર, શુભ અને અશુભ. જે શુભ લેશિયા છે તો પહેલી ત્રણ લેશિયાને શુભ લેશિયા કહેવાય છે. કૃષ્ણ પીત પદ્મ અને શુક્લ એને શુભ લેશિયા કહેવાય છે. અને અશુભ કોને કહેવાય? કૃષ્ણ નીલ અને કાપોતને અશુભ લેશિયા કહેવાય છે. જો હવે આપણે સૂત્રમાંથી અહીંયા એનું વર્ણન વાંચીએ તો હા, આપણો પ્રશ્ન છે પહેલી નરકમાં સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એની લેશિયા કઈ હોય? એની લેશિયા એના ભાવ પ્રમાણ એની કાપોત લેશિયા જ હોય છે. સમ્યક દર્શન હોવા છતાં, જો આપણે લાસ્ટ ક્લાસમાં પણ ચર્ચા થઈ હતી કે સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનો એક વિષય છે, એ જુદી જ વસ્તુ છે. અને આ લેશિયા છે એ અહીંયા કશાયની પ્રવૃત્તિ ચારિત્ર ગુણની અવસ્થા છે, જુદી વસ્તુ છે. કોઈ જીવ શુક્લ લેશિયામાં પણ હોય પણ સમ્યક દ્રષ્ટિ ન પણ હોય. અને કોઈ જીવ સાતમી નરકમાં કૃષ્ણ લેશિયામાં છે અને સમ્યક દ્રષ્ટિ હોઈ શકે છે. ખ્યાલ આવે? એટલો ફરક ખાલી ત્યાં પડે છે કે જો આપણે તમે સાંભળ્યું હશે કે સમ્યક તો પહેલા પાંચ લબ્ધિ થાય છે. હવે પાંચ લબ્ધિઓનું સ્વરૂપ જેણે વાંચ્યું હોય તો ત્યાં પરિણામોની અનંત ગણી વિશુદ્ધિ, અનંત ગણી વિશુદ્ધિ, અનંત ગણી વિશુદ્ધિ આદિ થતી જાય. ત્રણ કરણ પરિણામ આદિ થાય છે. તો આ બધું ક્યાં થાય? નીચે સાતમી નરકમાં જીવ તો કૃષ્ણ લેશિયા વાળા છે, તો આ પરિણામોથી એ કૃષ્ણ લેશિયાથી ક્યાં સુધી પહોંચે? અનંત ગણી વિશુદ્ધિ કરીને સમ્યક્તોના સમયે. ખ્યાલ આવ્યો કે નહીં પ્રશ્ન? સમ્યક્તોના જસ્ટ પહેલા તો એ હજી કૃષ્ણ લેશિયામાં જ છે, પણ જે એની કૃષ્ણ લેશિયા જે એની હતી ત્યાંથી અનંત ગણા વિશુદ્ધ થઈને મંદ કૃષ્ણ લેશિયામાં આવ્યા છે અને ત્યાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એ જ એની વિશુદ્ધિ છે. હા, કૃષ્ણ લેશિયામાં જે એની મંદતા થઈ પરિણામોની વિશુદ્ધિ થઈ, બસ એ જ એની વિશુદ્ધિ છે. ખ્યાલ આવે છે? જો વાંચે 22મું સૂત્ર છે, વૈમાનિક દેવોમાં લેશિયાનું વર્ણન. પિત પદ્મ શુક્લ લેશિયા દ્વિ ત્રિ શેષુ. શું કહે છે? બે યુગલમાં પિત, જો યુગલો કેટલા છે? 16 સ્વર્ગના 8 યુગલો છે. યુગલ એટલે પહેલા બીજો સ્વર્ગ એકબીજાને પેરેલલ છે, પહેલું બીજું સ્વર્ગ, પછી ત્રીજું ચોથું, પાંચમું છઠ્ઠું, સાતમું આઠમું, એવી રીતના છે. તો આને એક યુગલ કહેવાય. એક યુગલ, બે યુગલ, ત્રણ યુગલ, ચાર યુગલ, તો 16 સ્વર્ગના 8 યુગલો છે. તો જો શું કહે છે? પહેલા બે યુગલમાં પિત, એટલે ચોથા સ્વર્ગ સુધી પિત લેશિયા છે. એનું વિશેષ વર્ણન પછી વાંચશું. ત્રણ યુગલમાં પદ્મ છે, એટલે 10મા સ્વર્ગ સુધી પદ્મ છે. બાકીના સમસ્ત વિમાનમાં શુક્લ લેશિયા છે. આ તો થયું મોટું મોટું વર્ણન. હવે એનું સૂક્ષ્મ વર્ણન જો આપણે વાંચીએ છે, જો ટીકા, પહેલા અને બીજા સ્વર્ગમાં પિત લેશિયા છે, હવે ત્રીજા અને ચોથામાં મિશ્ર લેશિયા છે, એટલે ત્યાં પિત પણ છે અને પદ્મ પણ છે. એટલે કોઈકને પિત હોય, કોઈકને પદ્મ હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો ત્રીજા અને ચોથામાં પિત તથા પદ્મ લેશિયા, પછી પાંચમાંથી લઈને આઠમા સુધી, એટલે 5 થી 10 કીધું હતું ને જે પદ્મવાળા, તો 5માંથી 8માં સુધી પદ્મ છે, ફિક્સ છે, ખાલી પદ્મવાળા જ છે. એનાથી ઉપર 9માંથી 12માં સુધી પદ્મ અને શુક્લ લેશિયાવાળા મિશ્ર લેશિયા છે. 10માં સુધી કીધું હતું ને, તો 2 નીચે ને 2 ઉપર એમ સમજી લેવાનું, એટલે 4 સ્વર્ગમાં મિશ્ર લેશિયા છે. અને બાકીના સમસ્ત વૈમાનિક દેવોને, એટલે કે 12માની ઉપર, 13 થી 16, 9 ગ્રેવેક, 9 અનુદિશ, 5 અનુસ્તર, બધાને દેવોને શુક્લ લેશિયા હોય છે. 9 અનુદિશ અને 5 અનુસ્તર એ 14માં દેવોના વિમાનોને પરમ શુક્લ લેશિયા હોય છે. એટલે શુક્લમાં પણ વધારે વિશુદ્ધિ છે, એટલે પરમ શુક્લ લેશિયા ત્યાં કીધું છે. ભવંત્રિક દેવોની લેશિયાનું વર્ણન આ અધ્યાયના બીજા સૂત્રમાં આવી ગયું છે. એ આપણે પહેલા વાંચીને આવ્યા છે ઓલરેડી, ભવંતરિકનું વર્ણન કર્યું ત્યાર. અહીં ભાવ લેશિયા સમજવી. હા, જો અહીંયા ભાવ લેશિયા સમજવી, ક્લેરિફિકેશન આપ્યું. હવે જો અહીંયાથી કાઢો તમે, જે ઉપર આપણે જોયું કે 9 અનુદિશ અને 5 અનુત્તર, તો એ બધા એક ભાવ અવતારી હોય એવું જરૂરી નથી, પણ સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે અને એમને એવા પરિણામો થાય છે. જો આપણે નીચે પાછળ જે એપેન્ડિક્સ છે એમાં લેશિયાનું આખું એક આખું ટેબલ છે એ કાઢો. હવે લાસ્ટ મેં પેજ નંબર હે 307 મેરે 5વે અધ્યાય કે જસ્ટ ઉપર હે, તો આપ થંબનેલ સે ભી નિકાલ સકતા. તો ઇસમે પહેલે છે ટેબલ કી શરૂઆત સે નિકાલી. જો ટેબલની શરૂઆતમાં પહેલા ભવંત્રિકનું વર્ણન છે, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી, તો એમાં કઈ લેશિયા હોય છે જો એનું વર્ણન આપણે વાંચી ચૂક્યા છે, તો ફરીથી જોઈએ. એક કંટ્રોલ શિફ્ટ પ્લસ દબાઈ. હા, જો આમાં ભવનવાસી, દેવ અને આગળ લેશિયા, તો જો લખ્યું છે કૃષ્ણ, નીલ, કાપોત તથા જગન્ય પી. ખ્યાલ આવે? એ ભવનવાસી દેવોમાં 4 પ્રકારની લેશિયા હોય છે. નથી આવ્યું? આ ઉપર છે ને લેશિયા જે લખ્યું છે ત્યાં ઉપર જ. હા, ફિફ્થ કોલમ. કૃષ્ણ, નીલ, કાપોત તથા જગન્ય પી, એ બધી લેશિયાઓ 8 પ્રકારના, 10 પ્રકારના દેવોમાં જોવામાં આવે છે. પછી જો નેક્સ્ટ પેજ, વ્યંતરના 8 પ્રકાર છે, એમાં પણ કૃષ્ણ, નીલ, કાપોત અને જગન્ય પિત લેશિયા હોય છે. એટલે પિત લેશિયાનું જે રેન્જ હોય એમાં નીચેનો ભાગ, આ બધા કષાયોની તારતમ્યતા છે. જો તમે એમ સમજો કે જીવોના પરિણામોમાં સૌથી માઠા પરિણામ એને નીચે લખો અને સૌ માઠા એટલે ખરાબ, સૌથી ખરાબ પરિણામને નીચે લખો, સૌથી સારા પરિણામને ઉપર લખો. તો આખી જે રેન્જ થઈ એ આખી રેન્જને સમજાવવી કેવી રીતના? કેમ કે આ પરિણામો તો અસંખ્યાત લોક પ્રમાણ છે, તો એને સમજાવવા માટે 6 બેન્ડ બનાવી દીધા, જેને 6 લેશિયા કહેવામાં આવે છે. તો લેશિયા કોઈ એક પરિણામ નથી, લેશિયામાં ઘણા બધા પરિણામોનો સમૂહ છે, રેન્જ છે આખી. તો એ રેન્જમાં નીચેના એને જગન્ય કહેવાય અને ઉપર છે એને ઉત્કૃષ્ટ કહેવાય. આ તો આપણે હમણાં પરમ શુક્લ લેશિયા જોયું, એટલે શુક્લ લેશિયાના બેન્ડમાં પણ સૌથી ઉપરના પરિણામ, ખ્યાલ આવ્યું ને? એવી રીતના સમજ. જો આપણે એ જોઈ લીધું, વ્યંત જ્યોતિષી જોઈ લીધું, હવે જો નીચે આવે વૈમાનિકો, નીચે આ જવું વૈમાનિક. જો વૈમાનિકમાં સ્વધર્મ એશાન પિત, આપણે વાંચ્યું ને પહેલા બે સ્વર્ગમાં પિત, પછી મિશ્ર છે સનતકુમાર મહેન્દ્રમાં, બ્રહ્મ બ્રહ્મોત્તર લાંધવ કાપિષ્ટ એ બે યુગલોમાં પદ્મ, પછી શુક્ર મહાશુક્રમાં પાછી મિક્સ પદ્મ શુક્ર પદ્મ શુક્ર સતાશહસ્ર, પછી આનત પ્રાણત આરણત અચ્યુત એ બધામાં શુક્લ, નવ ગ્રહવેકમાં શુક્લ. નેક્સ્ટ પેજ. હવે જો નવ અનુદિશ અને પાંચ અનુત્તર બધામાં પરમ શુક્લ લેશિયા લખ્યું છે, ખ્યાલ આવ્યો? અને કેવી રીતના આપણે સમજવું જોઈએ. આ જઈએ ભૈયા ટીકા મેં વાપસ. જો પાછું અહીંયા પ્રશ્ન ઉપાડ્યો છે કે સૂત્રમાં મિશ્ર લેશિયાનું વર્ણન કેમ નથી. સૂત્રમાં તો ડાયરેક્ટ કહી દીધું ને કે અહીંયાથી અહીંયા સુધી આ લેશિયા આ લેશિયા આ લેશિયા એમ. તો જવાબ, ઉત્તર, જે મુખ્ય લેશિયા છે તે સૂત્રમાં જણાવી, જે ગૌણ લેશિયા છે તે કહી નથી. ગૌણ લેશિયાનું કથન તેમાં ગર્ભિત રાખ્યું છે તેથી તેમાં અવિવક્ષિતપણે છે. ગૌણ એટલે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, એમ મિશ્ર અમુક હોય છે. આ શાસ્ત્રમાં ટૂંકા સૂત્રો રૂપે મુખ્ય કથન કર્યું છે, બીજું તેમાં ગર્ભિત રાખ્યું છે, માટે એ ગર્ભિત કથન પરંપરા અનુસાર સમજી લેવું જોઈએ. હવે જો આમાં એક વિશેષ પોઈન્ટ છે જે હું અહીંયાથી ખાલી આ બીજા જે ચેતનદાસજી કૃત ટીકા છે એમાંથી લઉં છું. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે જનરલી જે દેવોનું આયુષ્ય બંધ થાય છે, દેવોનો આયુષ્ય બંધ થાય તો એ ચેતનદાસજી કૃત ટીકામાં પેજ નંબર 48 इसके ऊपर वाला पेज है. हाँ बस यहाँ पे लास्ट पैराग्राफ है. हाँ अभी जो पांचवे ब्रह्म से लेकर दसवें महाशुक्र पर्यंत पद्म एवं ग्यारहवें से लेकर आदि शुक्ल लेशिया होय छे. एक सार समझी लो, ऊपर ना स्वर्गो मां पद्म ने शुक्ल लेशिया की दी, पण सिद्धांत है कि देवों नु आयुष्य કાં તો પિત લેશિયામાં બંધાય કાં જગન્ય કાપોત લેશિયામાં બંધાય. સોરી, જગન્ય કે ઉત્કૃષ્ટ, કાપોતમાં અથવા ચૌથી પિત લેશિયામાં કે મધ્યમે હોતા હૈ. દેવોને આયુષ્ય બંધ આ બે લેશિયામાં થાય છે, પણ ઉપરના સ્વર્ગના જીવોના પરિણામ જ પદ્મ અને શુક્લ છે, તો કેવી રીતના એને આયુષ્ય બંધ થાય? સમજાયો ને પ્રશ્ન બધાને? નેક્સ્ટ આયુનું બંધ કેવી રીતના થાય? કેમ કે આયુ બંધ તો આ રેન્જમાં જ થાય છે, કાપોત અને પિત લેશિયા ત્રીજી ને ચોથી, અને ઉપરવાળા સ્વર્ગોમાં પરિણામ છે પદ્મ અને શુક્લ પાંચમી ને છઠ્ઠી. તો પાંચમી ને છઠ્ઠી વાળા જ ભવ પર્યંત એ જ પરિણામ છે, તો એમને આયુષ્ય કેવી રીતના થાય? તો જો અહીંયા ઉત્તર છે વાંચવો નથી, કહી દઉં તમને કે આખા ભવ પર્યંત એ પરિણામ રહે છે. ભવના અંતમાં જયારે 6 મહિના બાકી હોય ત્યારે જયારે ત્રિભાગ થવાના હોય, ત્રિભાગ ખ્યાલ આવે છે, વનથર્ડ વનથર્ડ થાય, તો એ સમયે આયુષ્યના બંધ વખતે એ જીવના પરિણામ પિત્ત ને આમાં આવી જાય છે, કાપોત અને પિત્તમાં અશુભ નહીં પણ પહેલા કરતા થોડા મંદ પડે છે અને એને આયુ બંધ થાય છે. એવી જ વ્યવસ્થા છે. બોલો. એક મિનિટ. હા, જો આપનો પ્રશ્ન છે, પ્રશ્ન એ છે કે અહિયાં મનુષ્ય ગતિમાં છ લેશિયાના પરિણામ હોય છે, ભાવ લેશિયા છ પ્રકારની હોય છે, અંતર્મુહૂર્તમાં પલટાય છે. હવે જ્યારે એમને આયુ બંધ થયો તો એવો થયો કે અહીંયાથી દેવગતિમાં ગયા, અને સમજો ઉપરના સ્વર્ગોમાં ગયા, તો ઉપરના સ્વર્ગોમાં એમને પદ્મ અને શુક્લ લેશિયાના પરિણામ જ છે. અહીંયા તો એમને અશુભ લેશિયાવાળા પરિણામ થવા પણ શક્ય છે, પણ અહીંયા એવા હીન પરિણામ થવા છતાં પણ એ ઉપરના સ્વર્ગોમાં ગયા, અને ત્યાં ઉપરના સ્વર્ગોમાં છે અને ત્યાં બી એમને આયુ બંધ થાય છે તો એ ત્યાંથી નીચે પડે છે, એવું કાંઈનું કારણ શું? ખ્યાલ આવ્યો પ્રશ્ન? તો જો એનું કારણ ઈ જ કે જ્યારે અહીંયાથી આયુ બંધ થયો તો એ શુભ પરિણામમાં આયુ બંધ થયું, તો એમને અહીંયા જ્યારે ઉપરના સ્વર્ગોમાં જવાના હોય તો અહીંયા લગભગ એમના પરિણામ પદ્મ કે શુક્લ લેશિયાવાળા જ હોય તો જ એ ઉપરના સ્વર્ગોમાં જાય. એમાં પણ જો શુક્લ લેશિયાવાળા જે છે એ 12મા સ્વર્ગથી ઉપરના, એટલે 12 થી 16 એટલા તો શ્રાવક પણ જઈ શકે, પણ એની ઉપર તો મુનિરાજ જ હોવા જોઈએ. હવે મુનિરાજને પણ શુક્લ લેશિયા આવી એ અશુભ પરિણામ તો હોતા જ નથી મુનિરાજને, તો એમને એ જાતના પરિણામ હોય છે. હવે ત્યાં જ્યારે આયુ બંધ કરશે તો એ કાપોત અને પિત્ત લેશિયામાં કરશે, અહીંયા પર બંધ કર્યા તો પદ્મ અને શુક્લ લેશિયામાં એને બંધ કર્યો. એટલે દેવોની એ પ્રકારની જ પ્રવૃત્તિ છે, એમને પરિણામ જ એ જાતના થાય છે કે દેવગતિના જીવ ક્યારે ફરી દેવભાવ બાંધી શકતા. ખ્યાલ આવે છે?
જનરલી દેવગતિના જીવોનું બંધ દેવગતિનું એટલા માટે થાય કે એમના ખૂબ પુણ્યવાળા કે શુભ ભાવોમાં રહેતા હોય, એ રીતે ગતિનું બંધ થાય છે.
હા, જેને અહીંયા સમજો કે ખૂબ પુણ્ય ભાવ કે એવું કર્યું હોય તો એને દેવગતિ નું બંધ થાય છે.
ત્યાંના દેવોને તો કન્ટિન્યુઅસ એવા જ પરિણામ રહે છે, પુણ્ય રૂપી શુભ ભાવના જ પરિણામ રહે છે.
પણ જો હવે આ પુણ્ય ઇઝ ઓલસો નોટ ટુ ડાયમેન્શનલ, ખ્યાલ આવે છે? ઓછું પુણ્ય વધારે પુણ્ય આ તો આપણે સાદી ભાષામાં એવી રીતના કહીએ છીએ, પણ ઇટ ઇઝ નોટ ટુ ડાયમેન્શનલ, એમાં અલગ અલગ ઘણા ડાયમેન્શન્સ છે. હવે એ દેવો સમજો ત્યાં ઊંચા ઊંચા લોકમાં છે, ત્યાંથી એ ભલે મનુષ્યનો ભાવ બાંધે, પણ અહીંયા આવીને એને રાજા થાય તો એમને અહીંયા એવો એ જ આપનો વૈભવ આદિ પણ એની પ્રાપ્તિ થાય છે, એ બી પુણ્યના ઉદયથી થાય છે. એટલો યશ એમને મળે છે, એ પ્રકારની એમની કીર્તિ થાય છે, આ બધું પુણ્યના ઉદય મળે છે. તો ભાવ કયો કઈ ગતિ મળવી ઇઝ જસ્ટ વન ડાયમેન્શન, પણ પુણ્યનું યુટિલાઇઝેશન ઘણી બધી જગ્યાએ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એમને એ પ્રકારની જ એમની એમ સમજો કે એ પ્રકારનો જ એમના પરિણામોનો સ્વભાવ છે કે દેવો ફરીથી દેવગતિનો ભાવ બાંધતા નથી. મનુષ્યનો બાંધી શકે, પણ મનુષ્યમાં જે ઉપરના સ્વર્ગોના દેવો હોય ને ગ્રહવેગ આદિ ઉપર, એ લોકો તો અહીંયા આવીને રુદ્ધિધારી રાજા કે એવું કોઈ એવું લગભગ એમ મોટા પદે જ હોય એવા જ એમને ભાવ મળે. ખ્યાલ આવે? કેમ કે એમનો એ જાતના ત્યાં પરિણામ એવા મંદ હતા એમને, તો અહીંયા આવીને એનો ઉદય ભોગવે છે. ચલો આગળ વધીશું. હવે જો 23મું સૂત્ર બહુ સરળ છે, એને આપણે ખાલી વાંચીને આગળ વધીએ છીએ. કલ્પ સંજ્ઞા ક્યાં સુધી છે? આ જ્યાં કલ્પ અને કલ્પાતીત એવું કહે ને, કલ્પોત્પન્ન કલ્પાતીત. કલ્પ કોને કહેવાય? કે જે આ 16 સ્વર્ગ છે એને કલ્પ કહેવાય છે. તો જો પ્રાગ પ્રાગ ગ્રહવેય કેભ્ય કલ્પાહ, ગ્રહવેકની પહેલા, પ્રાગ એટલે પહેલા, ગ્રહવેકની પહેલા 16 સ્વર્ગોને કલ્પ કહેવાય છે, તેની આગળના વિમાનોને કલ્પાતીત કહેવાય છે. કલ્પથી અતીત, ખ્યાલ આવે? કલ્પાતીત. આમાં એનો સરસ મીનિંગ પણ આપ્યો છે. જે ઉપરના સ્વર્ગ છે જો જે સૌધર્મ સ્વર્ગ થી અચ્યુત સ્વર્ગ સુધી છે એને કલ્પ સંજ્ઞા છે. કલ્પ સંજ્ઞા શું કામ છે? કેમ કે ત્યાં ઓલા 10 પ્રકારના દેવોની હાયરાર્કી નો વ્યવહાર છે, ખ્યાલ આવે છે? ત્યાં ઇન્દ્ર, પ્રતિન્દ્ર, સામાનિક, પારિષદ, ત્રાયસ્પ્રિંશ, અભિયોગ્ય, કલ્કિલવિષક આદિ દેવોના પ્રકાર છે. એટલે એ બધા સ્વર્ગોના દેવોને કલ્પોત્પન્ન કહેવાય છે. ઉપરના જે દેવો છે, ગ્રેવેક આદિ બધા, એને કલ્પાતીત કહેવાય છે. કેમ કે હવે ત્યાં કોઈ આવો વ્યવહાર નથી, ત્યાં બધા જ દેવો સમાન છે, બધા જ દેવો ઇક્વલ છે. એટલે બધાને ઇન્દ્ર કહેવાય છે, અને બધાને જ ઇન્દ્ર કહેવાય એટલે એને અહમ ઇન્દ્ર એવી સંજ્ઞા ત્યાં આપી છે. અહમ ઇન્દ્ર છે, ખ્યાલ આવે? કોઈ અંકલ મને પૂછતા હતા કે ઉપર ગ્રહવેક ના બધા અહમ ઇન્દ્ર છે, તો બધા સમ્યક દ્રષ્ટિ હોય ને, અહમ ઇન્દ્ર તો સમ્યક દ્રષ્ટિ હોય. તો ના, એવો નિયમ નથી. સમ્યક દ્રષ્ટિ હોય કે ન હોય, પણ એમને ઇન્દ્રની સંજ્ઞા રૂપ પુણ્યના ઉદય છે. એટલે બધાના ઉદયો એમના વૈભવ ઇન્દ્ર જેવા છે, ખ્યાલ આવે? એટલે એમને અહમ ઇન્દ્ર કહેવાય છે. જો ટીકા, 16 સ્વર્ગ પછી 9 ગ્રહવેક વગેરેના દેવો એક સરખા વૈભવના ધારક હોય છે, તેથી તેઓ અહમ ઇન્દ્ર કહેવાય છે. ત્યાં ઇન્દ્ર વગેરે ભેદ નથી, બધા સમાન છે, એ બધા જીવો સમાન હોય છે. આમાં કોઈને કઈ ક્વેશ્ચન નહીં? ચલો આગળ વધીએ. જો હવે લોકાંતિક દેવો ઉપર આપણે આવીએ છીએ. લોકાંતિક દેવો, 24મું સૂત્ર, બ્રહ્મ લોકાલયા લોકાંતિકા. લોકાંતિક દેવ ક્યાં રહે છે? 5મું બ્રહ્મ સ્વર્ગ છે. બ્રહ્મ લોક આલયા, આલય એટલે શું? આલય એટલે રહેવાનું સ્થાન, ઘર. જેનું રહેવાનું સ્થાન બ્રહ્મ લોકમાં છે એવા દેવને લોકાંતિક દેવ કહેવાય છે. જો અર્થ, જેમનું નિવાસસ્થાન 5મું સ્વર્ગ બ્રહ્મલોક છે તેને લોકાંતિક દેવ કહેવાય છે. જો એ દેવને લોકાંતિક બે કારણોસર કહેવાય છે, સાંભળજો ધ્યાનથી. પહેલું કારણ કે એ જીવો જે આપણે વિમાનોની વ્યવસ્થા જોઈ હતી, વચમાં ઇન્દ્રક વિમાન છે, આજુબાજુ શ્રેણીબદ્ધ વિમાન છે, બરાબર? 4 દિશાઓમાં શ્રેણીથી વિમાનો છે, અને વચમાં વચમાં બધે પ્રકીર્ણક વિમાનો ફેલાયેલા છે આમ તેમ. તો આ જે આખી વ્યવસ્થા છે એમાં સૌથી એજ પરના જે વિમાનો છે ત્યાં લોકાંતિક દેવ રહે છે. એટલે એ લોકના અંતમાં રહે છે, માટે એને લોકાંતિક કહેવાય છે. ખ્યાલ આવે કે લોકના, લોકના એટલે ઓલું જે આપણે 3 લોક બનાવીએ અને એના અંતમાં રહે છે એવું નથી. કેમ કે ત્યાં તો ત્રસનાળીની બહારનો ભાગ છે ને, ત્યાં તો કોઈ ત્રસ જીવો છે જ નહીં. પણ એ જે દેવોના વિમાનોની રચના છે એના એજ ઉપર રહે છે, માટે એને લોકાંતિક દેવ કહેવાય છે. આ થયો પહેલો મીનિંગ. બીજો મીનિંગ, આ લોકાંતિક દેવોએ પોતાના ભવનો અંત કરી નાખ્યો છે. કેમ કે આ લોકાંતિક દેવો નેક્સ્ટ ભવમાં જ એક ભવ ધારણ કરીને નેક્સ્ટ ભવમાં જ નિર્વાણ પ્રાપ્ત કરીને મોક્ષે જવાના છે, માટે લોકાંતિક લોકના અંતમાં છે હવે, ખ્યાલ આવે? એટલે એને લોકાંતિક કહેવાય છે. જો ટીકા, હા આવશે ને આપણને એમાં, આ દેવો બ્રહ્મ લોકના અંતમાં રહે છે, એના ખૂણામાં રહે છે, તથા એક ભવાવતારી એકાવતારી છે, તેથી લોકના અંત એટલે કે સંસારનો નાશ કરવા વાળા છે, તેથી તેમને લોકાંતિક કહેવાય છે. તેઓ દ્વાદશાંગના પાટી હોય છે. જેવી રીતના જો દ્વાદશાંગના પાટી કોણ કોણ હોય છે, કોઈને ખ્યાલ છે? ગણધર ભગવાન હોય, પછી સૌધર્મ ઇન્દ્ર હોય, પછી લોકાંતિક દેવો હોય, સર્વાર્થ સિદ્ધિ આદિના જે બધા જે અનુદિશ વિમાનો છે એના બધા દેવો, ઉપાધ્યાય પરમેશ્વરીઓ, ઉપાધ્યાય પરમેશ્વરી બી બધા 12-14 પૂર્વના જાણકાર છે. 11-14 પૂર્વ કહો કે 12-14 પૂર્વ કહો, બધું સેમ જ છે. જે કહેવા કહેવાની ભાષા છે, ખરી રીતે તો 12 અંક કહેતા બધું આવી જાય છે. બારમા અંગમાં જે પાંચ ભેદ છે એમાં એક પૂર્વગત નામનો ભેદ છે, એના 14 ભાગ છે જેને 14 પૂર્વ કહેવાય છે. તો એ 12 અંગમાંથી જેટલા સૂત્ર છે, લગભગ 112 કરોડ પદો છે, એમાંથી 105 કરોડ પદો આ 14 પૂર્વમાં છે. એટલે એને અલગથી કાઢીને અલગથી નામ લેવામાં આવે છે, પણ બાકી બધું 12 અંગની અંદર બધું આવી જાય છે. તો જો તેઓ દ્વાદશ અંગના પાઠી હોય છે, 14 પૂર્વના ધારક હોય છે, બ્રહ્મચારી રહે છે. આ દેવો જે છે, આ દેવોને કોઈ દેવીઓ હોતી નથી, બ્રહ્મચારીની જેમ રહે છે. જેવી રીતના મનુષ્ય લોકમાં કોઈ ઋષિ મુનિ હોય, એવી રીતના દેવલોકમાં ઋષિની જેમ રહે છે. છે નહીં મુનિ, ધ્યાન આપજો, છે તો સાધારણ દેવ, બધા જ સમ્યક દ્રષ્ટિ છે અને બધા જ એકાવતારી છે, તો સામાન્ય દેવ શ્રાવક છે. હજી 4th ગુણસ્થાન વર્તી જ છે, એટલે શ્રાવક એટલે અવ્રતી શ્રાવક છે, 4th ગુણસ્થાન વર્તી છે, હજી વ્રતિ પણ નથી. પણ એમનો જે બહારનો એમનો જે વ્યવહાર આદિ છે, તો એમને દેવીઓ આદિ હોતી નથી, કોઈ વિષય કશાયમાં જોડાતા નથી. એમના પરિણામો એટલા મંદ કશાય હોય છે કે જનરલી તત્વચર્ચા આદિમાં જ વધારે જોડાયેલા રહે છે. નિરંતર 12 ભાવનાઓનું ચિંતન કરે છે અને નિરંતર વૈરાગ્યની વૃદ્ધિ કરતા જાય છે. અને ક્યાં આવે છે? દીક્ષા કલ્યાણકમાં. એ પણ તીર્થંકર મુનિરાજને, જે તીર્થંકર રાજા હોય છે, એમને મુનિ દીક્ષા લેવા માટે પ્રેરિત કરવા માટે બસ એક જ વાર આવે છે પંચકલ્યાણકમાં, વૈરાગ્યની અનુમોદના માટે. તો જો એના માટે થઈને એ દેવલોકમાં જાણે ઋષિની જેમ રહે છે, માટે એમને દેવર્ષિ પણ કહેવાય છે. દેવર્ષિ આપણે પેલું ટીવી સિરિયલમાં જોયું હશે ને, કોને કહેવાય દેવર્ષિ ખબર છે? નથી ખબર? નારદ મુનિને દેવર્ષિ કહેવાય. હવે નારદ મુનિનો કોન્સેપ્ટ જુદો છે આપણા જીનાગમ પ્રમાણે, એની વાત પછી કરશું ક્યારેક. પણ અહીંયા દેવર્ષિ કેમ કહેવાય છે? કેમ કે એ દેવોમાં ઋષિ સમાન છે. એ ખરેખર તો છે દેવ જ, હજી એ કપડાં આદિ પણ દેવ જેવા જ પહેરે છે, ખાલી એમના વ્હાઈટ કપડાં હોય છે એટલું જ. નહીં, સાચે ત્યાં વ્હાઈટ કપડાં હોય છે, એ ખાલી રૂપક નથી, સાચે ત્યાં વ્હાઈટ કપડાં હોય છે. અને એ પ્રકારનો એમનો જાણે પેલું જેમ ઠાઠ વાટ જેવું હોય કોઈ ઇન્દ્રનો, એવું નથી, એવું નથી, બસ એટલો ફરક છે. આવીએ છે. જો બ્રહ્મચારી રહે છે અને તીર્થંકર પ્રભુના તપ કલ્યાણકમાં આવે છે, તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. જો હવે ક્યાં રહે છે અને કયા કયા પ્રકારના હોય છે એની ચર્ચા નેક્સ્ટ સૂત્રમાં આપણે આવે છે. સૂત્ર નંબર 25, લોકાંતિક દેવના નામ. જો લોકાંતિક દેવમાં પણ પ્રકાર છે, ત્યારે સાંભળ્યું છે? આપણને તો લાગે લોકાંતિક દેવ બધા એક જ જાતિના છે, પણ લોકાંતિક દેવમાં પણ 24 પ્રકારની જાતિઓ છે. એમાં 8 નામ અહીંયા છે, બીજા હું 16 અલગથી કહું છું, જો સાંભળો. સારસ્વત, આદિત્ય, પછી વન્હી, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, અરિષ્ટાષ્ટ. અરિષ્ટાષ્ટ સૂત્ર વાંચું છું ને. સારસ્વત, આદિત્ય, વન્હી, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, અરિષ્ટાષ્ટ. અર્થ, લોકાંતિક દેવના 8 પ્રકાર છે. પહેલું છે સારસ્વત, બીજું આદિત્ય, ત્રીજું વન્ની, ચોથું અરુણ, પાંચમું ગર્દતોય, છઠ્ઠું તુષિત, સાતમું અવ્યાબાધ, આઠમું અરિષ્ટ. આ દેવો બ્રહ્મલોકની ઈશાન વગેરે 8 દિશાઓમાં રહે છે. જો સમજો, આપણે દેવો ક્યાં ક્યાં રહે છે એની અમારે ગણના આવ્યા કરશું. તો પહેલા શરૂઆત ક્યાંથી કરવી? શરૂઆત કરવી ઈશાન દિશાથી. ઈશાન કોને કહેવાય? નોર્થ ઈસ્ટ. નોર્થ ઈસ્ટ જે દિશા છે એ આપણે લગભગ જેના ગામમાં લગભગ મોસ્ટ ઓફ ધ ગણતરી નોર્થ ઈસ્ટ થાય છે. ઈશાન જો આ પહેલું કીધું ને સારસ્વત, એ સારસ્વત દેવો એ સમજો બ્રહ્મલોક છે. બ્રહ્મલોકમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશા તમે લઈ લો તો ઈશાન દિશામાં સારસ્વત દેવ રહે છે. એના પછી આઠ ગણવાના છે. આઠ એટલે આપણે ચાર દિશાઓ અને ચાર વિદિશા બધું લેવું પડશે. તો એના પછી આવશે પૂર્વ દિશા. પૂર્વ દિશામાં આવશે આદિત્ય. પછી દક્ષિણ પૂર્વ એમાં આવશે વન્ની. પછી દક્ષિણ એમાં અરુણ. દક્ષિણ પશ્ચિમ ગર્દતોય. પશ્ચિમ દિશામાં તુષિત. પશ્ચિમ ઉત્તર અવ્યાબાદ. અને ઉત્તર દિશામાં અરિષ્ટ નામના આ લોકાંતિક દેવો રહે છે. જો ટીકા, આ દેવોના આઠ મૂળ ભેદો છે અને તે આઠના રહેવાના સ્થાનની વચ્ચેના ભાગમાં આપણે આઠ તો ગણ્યા અને એ આઠ ક્યાં ક્યાં રહે છે એ પણ આપણે જોયું. હવે સાંભળો, એ આઠના રહેવાના સ્થાનની વચ્ચેના ભાગમાં રહેનારા દેવોના બીજા સોળ પ્રકાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજો આપણે આઠ દિશાઓ અને વિદિશાઓ જોઈ. હવે આઠ ની વચ્ચે બીજા સોળ ફિટ કરવા હોય તો કેવી રીતના કરશો? એક ગેપમાં બે બે કરવા પડશે. એટલે એ જે ઈશાન દિશા અને પૂર્વ દિશા એની વચ્ચે જે ગેપ છે ત્યાં બીજા બે પ્રકાર. ખ્યાલ આવ્યો? એની પછી દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પૂર્વ એની વચ્ચે બે. દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એની વચ્ચે બે. એમ કરતા કરતા બધા ગેપ્સમાં બે 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 કરતા જવા. તો એ આઠ દિશાઓ વિદિશાઓના સોળ ગેપ થયા. આઠ ગેપ થયા એમાં સોળ પ્રકારના દેવો ત્યાં રહે છે. જો આગળ વાંચું એ બીજા સોળ પ્રકાર છે. આ રીતે કુલ ચોવીસ ભેદો ત્યાં છે. લોકાંતિક દેવોના ભેદ કેટલા છે? ચોવીસ પ્રકાર. તેમનામાં કોઈ નાનું મોટું નથી. એ સૌ સ્વતંત્ર છે. એમની કુલ સંખ્યા 4,78,020 છે. 4,07,820. આમાં પણ જરાક આઈ થિંક ટાઈપિંગ મિસ્ટેક છે, કેમ કે આપણે ડિટેલ કેલ્ક્યુલેશન જોશું એના પ્રમાણે 4,07,804 થાય છે. 806 થાય છે. હું તમને બતાવીશ પછી ગણિત કરશું આપણે. ખ્યાલ આવે છે? હમણાં એને ખાલી સાઈડમાં મૂકી રાખો. પણ કહેવાનો મતલબ શું છે? ટોટલ લોકાંતિક દેવો વિશ્વમાં કેટલા છે? કે ખાલી 4,00,000 થી થોડા વધારે છે. ખ્યાલ આવે? આપણને શું લાગે? અસંખ્યાત લોકાંતિક દેવો આવતા હશે સ્વર્ગ માટે બધા. હવે એનું કોઈ આપણી પાસે કોઈ પુરાણ એવો રેફરન્સ નથી કે બધા આવે કે અમુક આવે કે કેવી રીતના આવે. પણ મને એ આપ નંબર વાંચીને નવાઈ થઈ કે ટોટલ ખાલી 4,00,000 દેવો જ છે. વધારે નથી. 4,00,000 વિમાન છે એમ બી નથી. 4,00,000 દેવો છે. વિમાન આપણે જોયું એટલા 24 છે, એટલા જ છે. જે 24 પ્રકાર જોયે ને બસ એટલા 24 વિમાનમાં 4,00,000 દેવો રહે છે. જો આગળ સૂત્રમાં આઠ નામો આપીને છેડે ચ શબ્દ મૂક્યો છે તે એમ સૂચવે છે કે આ આઠ સિવાયના બીજા ભેદો પણ. ખ્યાલ આવ્યું? જો હવે એ કયા કયા ભેદો છે, ક્યાં છે, એની આપણે ચર્ચા આમાંથી જોઈએ છે. ભૈયા જરા એ ચેતનદાસજી ટીકા વાલી ઉસમે એક ડાયગ્રામ હે નીચે જરા 50 પેજ પે. હા સોરી, હા યે વાલો બસ યે રખીએ. જો બધાને દેખાય છે ડાયગ્રામ, ભલે કદાચ વંચાય કે ન વંચાય ખબર નથી, પણ એક તમને એક સેન્સ આવી જશે. જે આઠ મૂળ સેક્શન્સ છે એને ડાર્ક બ્લેક બનાવ્યા છે અને વચ્ચેના સેક્શન્સને વ્હાઇટ બનાવ્યા છે. વ્હાઇટની અંદર બે બે પ્રકાર લખ્યા છે અને જે બ્લેક છે એની અંદર એક જ પ્રકાર લખ્યો છે. એમાં ફર્સ્ટ નંબર આપ્યો છે આ બાજુ જે ઉત્તર પૂર્વ છે ત્યાં, જો ત્યાં લખ્યું છે સારસ્વત વિમાન. સારસ્વત વિમાનમાં ફક્ત 700 લોકાંતિક દેવ છે. ખ્યાલ આવે? જે દરેક પ્રકારના લોકાંતિક દેવો કેટલા એની પણ સંખ્યા છે આપણી પાસે. તો સારસ્વતના 700, પછી જો નીચે આદિત્ય વિમાનમાં 700, એના પછી નીચે વન્ની વિમાનમાં 7007, પછી એની પછી અરુણ વિમાન નીચે સાઉથમાં એમાં પણ 7007, પછી સાઉથ વેસ્ટ ગર્દતોય વિમાન 9009, પછી વેસ્ટમાં તુષિત વિમાન 9009, પછી નોર્થ વેસ્ટ અવ્યાબાદ વિમાન 11011, અને નોર્થમાં અરિષ્ટ વિમાન 11011. આપણે દાન રાશિ લખાવતા કદાચ અહીંયાથી જ શીખ્યા હશો કે આપણે આવી રીતના પાછળ 1 રૂપિયો લખવાનો. એમ કયો ડિફરન્સ? એ ડિફરન્સ ખાલી એના નામ કર્મના બેઝિસ પર છે. જો આજે 24 પ્રકારના લોકાંતિક દેવો કીધા, આપણે વાંચ્યું કે એ દેવોમાં આમ કોઈ હાયરાર્કી નથી, એ બધા દેવો સમાન છે. બધા દેવો સમાન છે તો એ બધા દેવોમાં કાંઈ ફરક ખરો કે નહીં? તો હા, ફરક ખાલી એટલો કે જેવી રીતના સારસ્વત લોકાંતિક દેવો છે તો એમને સારસ્વત નામ કર્મનો ઉદય છે, આટલો જ ફરક છે. બાકી એ સારસ્વત લોકાંતિક દેવો વર્સિસ અરિષ્ટ લોકાંતિક દેવો બધા સમાન છે, એમાં કાંઈ ફરક નથી. ખ્યાલ આવે? શું કહો છો? હા, જો આપનો પ્રશ્ન છે કે આટલી સંખ્યા કોન્સ્ટન્ટ રહે કે નહીં, તો જો એક દેવનું આયુ પૂરું થઈ જાય તો એ ત્યાંથી ગુજરીને બીજા ભવમાં જાય તો એની જગ્યાએ ત્યાં બીજા દેવ ઉત્પન્ન થાય છે. હવે હા, સંખ્યા કોન્સ્ટન્ટ રહે છે, પણ એમાં જગન્ય અંતર એટલે જગન્ય ગેપ અને ઉત્કૃષ્ટ ગેપ, એની ચર્ચા આપણે પહેલા થઈ ગઈ હતી કે જગન્ય ગેપ અંતરમુહૂર્તનો પડે છે અને ઉત્કૃષ્ટ ગેપ કદાચ, હવે આનું સ્પેસિફિકલી ક્યાંય લખ્યું નથી, પણ દેવોના ઇન જનરલ 4 મહિના 6 મહિના જે હતું એ પ્રમાણે ત્યાં ગેપ પડે છે. પણ એટલા વખતમાં બીજા ત્યાં જીવ ઉત્પન્ન થઈ જાય છે. હા, ઇન્ડિવિજ્યુઅલ નામ બી હશે ને, કંઈક તો રેફર કરતા હશે, કેમ કે આમ એમ જાતિ પ્રમાણે બધાને અહમ ઇન્દ્ર કહેવાય છે. જેવી રીતના આપણે બધા મનુષ્ય છે, આપણને મનુષ્ય તરીકે રેફર કરાય છે, પણ એમાં આપણા કંઈક ને કંઈક લોકલ નામ છે જે આપણા લૌકિક વ્યવહાર માટે કામ આવે છે, એવું ત્યાં પણ હશે જ કંઈક. તો કોઈનું ન સમજાયું દેવોમાં શું ફરક છે? જો આપણે દેવોમાં શું ફરક છે જોયું કે ભાઈ દેવોમાં કંઈ જ ફરક નથી, બધા સમાન છે. જો જેવી રીતે નામ કર્મની 93 પ્રકૃતિ હોય છે, એ 93 તો પણ મોટી મોટી કીધી, ખરી રીતે જોવા જઈએ તો નામ કર્મની અસંખ્યાત પ્રકૃતિઓ છે. તો દેવગતિ નામ કર્મ છે ને, હા, તો એક જીવને દેવગતિ નામ કર્મ હોય તો એને દેવની ગતિ પ્રાપ્ત થાય છે. હવે એમાં એ જીવને વૈમાનિક દેવગતિ નામ કર્મ હોય તો વૈમાનિક દેવ બને છે. એ વૈમાનિક દેવમાં પણ કોઈને લોકાંતિક દેવ નામ કર્મની પ્રકૃતિ હોય તો એ લોકાંતિક દેવ બને છે. એમાં એને સારસ્વત નામ કર્મની પ્રકૃતિ હોય તો એ સારસ્વત દેવ બને. બસ ફરક એટલો જ છે કે ત્યાં એ જીવને સારસ્વત નામ કર્મનો ઉદય છે, પેલા જીવને અરિષ્ટ નામ કર્મનો ઉદય છે. એ લોકોની ભાષા હશે ને, આપસમાં ચર્ચા કરે, કઈ વાતો કરે, ચર્ચા કરે, તેની ભાષા પણ હશે જ. જો આમાંથી બીજું અમુક આપણે જોઈએ. હવે ચલો બીજા જે વી દિશા છે એના નામ તો જોઈ લઈએ, કમસે કમ આપણને કાને પડે. અહીંયાથી જો માઉસમાં તમે બતાવી શકો કે ક્યાં કયા છે, પહેલા તો નોર્થ ઇસ્ટ સારસ્વતની નીચે. હા ઠીક છે, જો સારસ્વતની નીચે છે
9 10,
બહુ ઝીણા છે. અન્યાભ પંચાય છે. હા, 9માં નામ છે અન્યાભ વિમાન, પછી 10માં છે સૂર્યાભ વિમાન, બરાબર. 11માં નામ છે ચંદ્રાભ વિમાન, 12માં નામ છે સત્યાભ વિમાન. હવે જો તમે નોટિસ કર્યું હોય, જે મૂળ વિમાનો છે એમાં એક નંબર 2 વાર રિપીટ થાય છે, 700 700, પછી 7,007, 7,007, 9,007, 9,009, 9,009, 11,000, 11,000, 11,000 આ જે સબ વિમાનો છે એમાં એ નંબર રિપીટ નથી થતા, એક જ વાર આવે છે. તો પહેલામાં જેવી રીતના 9માં 7,007, પછી 10માં 9,009, બધા ઓડ નંબર્સ જ છે. એટલે યાદ રાખવું બહુ જ સરળ છે એકચ્યુઅલી, કે કયા વિમાનમાં કેટલી સંખ્યા છે યાદ રાખવું બહુ ઇઝી છે. જો પછી 11,011, 13,013, આપણે 12મું જોયું ને 97, પછી જો 13મું શ્રેયંકર, શ્રેયંકર વિમાન 15,015, પછી ક્ષેમંકર વિમાન 17,017, પછી ઋષભેશ વિમાન, ઋષભેષ્ટ વિમાન 19,019, કામાચાર વિમાન, કામચર વિમાન 21,021, નિર્માણ રજસ વિમાન 23,023, દિગંત રક્ષિત વિમાન 25,025, આત્મરક્ષિત વિમાન 27,027, સર્વરક્ષિત વિમાન 29,029, મારુત વિમાન 31,031, વસુ વિમાન 33,033, પછી અશ્વ વિમાન 35,035, અને વિશ્વ વિમાન 37,037. આ રીતે 24 પ્રકારના લોકાંતિક દેવો હોય છે, અને એમાં આ જે નંબર જે લીધા એ નંબરના કેટલા સંખ્યાના જીવો ત્યાં રહે છે. ના, આમાં ના આવે કે આપણે અનંતવાર જઈ શકીએ, કેમ કે આ તો એક ભાવ અવકારી હોય છે, આમાં આપણે ક્યારે ગયા નથી હજુ સુધી. હા, 4,07,806 થાય છે આ સંખ્યા પ્રમાણે. ઓલામાં 820 લખ્યું છે, એટલે જરા હવે બે રેફરન્સ જોયા, કોઈ ત્રીજું રેફરન્સ જોઈને આપણે ચેક કરવું જોઈએ તો ખબર પડે, બરાબર છે. ચાલો, હા, જો એક ખાલી લાસ્ટ પેરેગ્રાફ વાંચીને આપણે ક્લાસ પૂરો કરીએ. ભૈયા, નેક્સ્ટ પેજ પે 26મા સૂત્ર હે, ઉસકે ઉપર વાલા પેરેગ્રાફ ઓપન લે લીજિએ.
ઉપર
હા, ઇસમે નહીં, દૂસરી બુક. હા, બસ વો યે વાલા. યે સભી દેવ સ્વાધીન હૈ, વિષયો સે વિરક્ત હૈ, યહાં દેવિયાં નહીં હૈ, યે સ્ત્રી સંગમ સે રહિત બ્રહ્મચારી હૈ, દ્વાદશાંગમય શુદ્ધ જ્ઞાન કે ધારક હૈ, ઇનકે વિષય વાસના કા અભાવ હોને સે યે ઋષિ મુનિ કે સમાન ઉત્તમ હોને કે કારણ દેવર્ષિ કહેલાતે હૈ. નેક્સ્ટ ટાઈમ આપણે છોકરાઓને લોકાંતિક દેવ બનાવીએ તો આપણને ખબર તો હોવી જોઈએ ને. હવે તમે પૂછજો સંજયજી શાસ્ત્રીને કે કયા પ્રકારનો લોકાંતિક દેવ છું હું, ખબર તો પડે. 24માંથી આપણે હું કયા પ્રકારનો છું, ક્યાં રહું છું, હા, એ બધું ખબર તો પડે. જો આગળ, એ અન્ય દેવો કે દ્વારા પૂજ્ય વંદનીય હૈ, એ માત્ર એટલે બીજા દેવ માટે આ પૂજનીય વંદનીય દેવ છે, ખ્યાલ આવે ને. એ માત્ર તીર્થંકર હોને વાલે ગૃહસ્થ કે દીક્ષા કલ્યાણ પ્રસંગ કે ઉનકે વૈરાગ્ય કી અનુમોદના કરને હેતુ ઉનકે પાસ ગાઈ દ્વીપ મેં આતે હૈ. આના સિવાય એ જીવ પોતાના વિમાનથી નીકળતા જ નથી, ઢાઈ દ્વીપમાં ક્યારે આવતા નથી. બીજા બધા એમને મળવા જતા હશે, ચર્ચા કરતા હશે ત્યારે. હા, ઇસકે અતિરિક્ત અન્ય કિસી ભી કલ્યાણક મેં એ નહીં આતે હૈ, ઇનકે ઇને માત્ર વૈરાગ્ય હી પ્રિય હૈ, અતઃ સદા અનિત્ય આદિ 12 ભાવનાઓ કો ભાતે હૈ, સંસાર સે ઉદાસ ઇનકા મન સતત જ્ઞાન ભાવના મેં લીન રહેતા હૈ, સદા સંસાર સે વિરક્ત એ સભી દેવ અતિ વિશુદ્ધ સમ્યક્ત્વ કે ધારક હૈ, મનુષ્ય કા એક ભાવ ધારણ કર મુક્ત હો જાને સે એક ભવાવધારી કહેલાતે. જો આપણે એક સાધારણ રીતે જ્યારે આ દેવગતિની ચર્ચા કરતા હોઈએ તો આપણે જોતા હોઈએ કે અહીંયા અને ત્યાંમાં કંઈ બહુ ફરક નથી, એટલે આપણે એ દેવગતિ પ્રત્યે એ પ્રકારનો લોભ આદિ હોવું ન જોઈએ, ખ્યાલ આવે છે ને. પણ જેવી રીતના અહીંયા પણ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા કોઈ ધર્મરત્ન જેવા કોઈ હીરા માણેક જડેલા હોય છે ને અહીંયા પણ હોય છે, એવી રીતના ત્યાં દેવગતિમાં પણ તો એવા જીવો હશે કે નહીં, જે ત્યાંના જાણે ધર્મરત્ન જેવા સમાન જીવો છે. તો આ લોકાંતિક દેવો એમનામાંના એક છે. દ્વાદશ અંગના પાટી છે જેવી રીતના એ દેવો માટે પૂજનીય અને વંદનીય છે, તો આપણા માટે બી પૂજનીય અને વંદનીય છે. સમ્યક દ્રષ્ટિ છે, દ્વાદશ અંગના પાટી છે, ભલે ચોથા ગુણસ્થાનમાં જ છે, પણ તો પણ આપણા માટે એ રીતે વંદનીય એ જીવ છે. તો એની ચર્ચા આપણે આજે કરી, આગળની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. ચાલો. હે જિનવાણી ભારતી તો જપો નિર્ણય જ્યોતિ શરણાગરે સો પાવે સુજે જા વાણી કે જ્ઞાન તે સુજે લોકારો સો વાણી મસ્ત કરનું સદા દે તું દો. બોલો જિનવાણી માતનો અનંત રૂપાનિધાન શ્રી કામ ગુરુદેવનો પ્રશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો